આકાશવાણી સમાચાર હેમંત ગિની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે. જયપુરમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખલન અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-23 માટે માય ભારત રાષ્ટ્રીય સેવા યોજના NSS પુરસ્કારો અર્પણ કર્યા. ચૂંટણી પંચ આજે બપોરે નવી દિલ્હીમાં બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી સાથે ચૂંટણી તારીખો અંગે મીડિયાને માહિતી આપશે. ચૂંટણી સમયપત્રકની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા લાગુ થશે. બિહાર વિધાનસભાના 243 સભ્યોનો કાર્યકાળ આવતા મહિનાની 22મી તારીખે સમાપ્ત થશે. ચૂંટણી પેનલના પ્રતિનિધિમંડળે બિહારમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા પૂર્ણ કરી, તમામ મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને લોજિસ્ટિકલ વ્યવસ્થાનું મૂલ્યાંકન કર્યું. તેના એક દિવસ પછી જ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ વખતે બિહાર ચૂંટણીમાં ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી હોવાનું મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું.
કાર્ડ 15 દિન કે અંદર હમારે મતદાતા કો મિલ જાય એસી વ્યવસ્થા કી. બૂથ લેવલ ઓફિસર્સ કે લિયે ભી ફોટો આઈડી કાર્ડ્સ શરૂ કિયે ગયે. બૂથ કે કમરે કે ઠીક બહાર મોબાઈલ જમા કરકર અપના વોટ દેને કે બાદ ઠીક બહાર આયે ઓર અપના મોબાઈલ લે જાયે. કિસી ભી મતદાન કેન્દ્ર મે 1200 સે ઝ્યાદા વોટર નહીં હોંગે, જિસસે કે વોટ ડાલને મે હમારે મતદાતાઓ કો સુવિધા મિલે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે પટના મેટ્રો રેલ સેવાના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે નવા પાટલીપુત્ર બસ ટર્મિનલથી ભૂતનાથ સ્ટેશન સુધીના રૂટ પર મુસાફરી કરી. આશરે 3.6 કિલોમીટર લાંબા એલિવેટેડ મેટ્રો કોરિડોરના તબક્કાને પ્રાયોરિટી કોરિડોર નામ આપવામાં આવ્યું છે. આ તબક્કામાં આંતરરાજ્ય બસ ટર્મિનલથી ભૂતનાથ સ્ટેશન સુધી મેટ્રો સેવાઓ કાર્યરત થશે. મુસાફરો માટે મેટ્રો સવારી આવતીકાલથી શરૂ થશે. 3 કોચ ધરાવતી દરેક ટ્રેન પ્રતિ ટ્રીપ લગભગ 900 મુસાફરોને સમાવી શકે છે. રાજસ્થાનના જયપુરમાં SMS હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કમિશનર મેડિકલ એજ્યુકેશનની અધ્યક્ષતામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જયપુરની SMS હોસ્પિટલમાં આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર અને સંભાળની ખાતરી આપી હતી. હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેમણે એક પોસ્ટ શેર કરી તેમણે કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. CM શર્માએ કહ્યું કે રાજ્ય સરકાર દરેક શક્ય રાહત પૂરી પાડવા માટે અસરગ્રસ્ત પરિવારોની સાથે છે. સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળતા 6 લોકોના મોત થયા છે. ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ડોક્ટર અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી અને ઝડપથી ફેલાઈ હતી. 24 દર્દીઓને તાત્કાલિક ટ્રોલી પર અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી JP નડ્ડાએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને શોક સંતપ્ત પરિવારોને સંવેદના પાઠવી હતી. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખલન અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ અનુસાર કામગીરી થઈ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આજે સિલિગુડી પહોંચીને સ્થિતિની જાત માહિતી મેળવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
दार्जिलिंग पहाड़ में भारी वर्षा के कारण हुई तबाही से निपटने के लिए केंद्रीय गृह मंत्रालय ने NDRF की टीमों के साथ सेना के जवानों को भी राहत व बचाव कार्य में तैनात किया है. सेना के अधिकारी दुधिया पहुंचकर अस्थायी पुल निर्माण की समीक्षा कर रहे हैं. दार्जिलिंग जिला शासक प्रीति गोयल, जिला पुलिस अधीक्षक नवीन प्रकाश तथा GTA चीफ अनित थापा के अनुसार दार्जिलिंग व कालिम्पोंग जिले में 35 स्थानों पर भूस्खलन से जानमाल को भारी नुकसान हुआ है. मुख्यमंत्री ममता बनर्जी के निर्देश पर उत्तर बंगाल के पुलिस महानिरीक्षक राजेश यादव मिरिक पहुंचकर राहत व बचाव कार्य का स्वयं निगरानी कर रहे हैं. मुख्यमंत्री ममता बनर्जी आज स्वयं सिलगुड़ी आकर स्थिति की प्रत्यक्ष जायजा लेंगी. राहत व बचाव कार्य में केंद्रीय गृह मंत्रालय हर संभव मदद कर रहा है. अशोक चौरसिया, आकाशवाणी समाचार, कर्शियांग.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABD ને ફોલો કરશો. કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિઝન ઝોન 3 પ્લેનરી કોન્ફરન્સ નવેમ્બરમાં કોહિમામાં યોજાશે. આ પરિષદની તૈયારીમાં નાગાલેન્ડ વિધાનસભાના અધ્યક્ષ શેરિંગેન લોંગકુમેરે શનિવારે નવી દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રને લગતી મુખ્ય સંસદીય પહેલો પર ચર્ચા કરી તેમજ પૂર્વોત્તર રાજ્યો વચ્ચે પ્રાદેશિક સહયોગ અને સંવાદને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી ઓમ બિરલાએ આશા વ્યક્ત કરી કે પ્રદેશના અધ્યક્ષો અને ધારાસભ્યો મહત્વપૂર્ણ નીતિઓ અને પ્રાદેશિક ચિંતાઓની ચર્ચા કરવા માટે આ પ્લેટફોર્મનો સંપૂર્ણ ઉપયોગ કરશે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે એંગમો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ સોનમ વાંગચુકની અટકાયતને પડકારીને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. જોકે ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એનવી અંજારિયાની બેન્ચે વાંગચુકની પત્નીને અટકાયતના કારણો પૂરા પાડવા અંગે કોઈ આદેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. આગામી સુનાવણી આ મહિનાની 14મી તારીખે થશે. ગયા મહિને લદ્દાખમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ શ્રી વાંગચુકને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFએ તાજેતરના દિવસોમાં ગ્રામજનોમાં 10,000થી વધુ રેડિયો સેટનું વિતરણ કર્યું છે. બસ્તર ડિવિઝનના તમામ 7 જિલ્લાઓમાં આ રેડિયો સેટ પૂરા પાડવામાં આવ્યા છે. અમારા રાયપુર સંવાદદાતા વિકલ્પ શુક્લાનો અહેવાલ.
छत्तीसगढ़ के बस्तर संभाग में पिछले कुछ महीनों में माओवादी हिंसा में काफी कमी आई है. सुरक्षा बलों ने अंदरूनी इलाकों में कैंप स्थापित किए हैं. केंद्रीय सशस्त्र पुलिस बल बस्तर क्षेत्र में माओवादियों से लोहा लेने के साथ ही स्थानीय ग्रामीणों का विश्वास अर्जित करने में जुटे हुए हैं. घने जंगल और कठिन भौगोलिक परिस्थितियों वाले बस्तर संभाग में रेडियो संचार का एक प्रभावी माध्यम है. यहां गौरतलब है कि आकाशवाणी समाचार एकमात्र ऐसा समाचार माध्यम है जो छत्तीसगढ़ के बस्तर संभाग में जनजाति लोगों की बोली गोंडी और हल्बी में भी समाचार तथा समसामयिक कार्यक्रम प्रसारित कर रहा है. विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-23 માટે માય ભારત રાષ્ટ્રીય સેવા યોજના NSS પુરસ્કારો અર્પણ કર્યા. તેમણે NSS એકમો અને તેમના કાર્યક્રમ અધિકારીઓ અને NSS સ્વયંસેવકોને 40 પુરસ્કારો અર્પણ કર્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દર વર્ષે સમુદાય સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં NSS સ્વયંસેવકો એકમો અને કાર્યક્રમ અધિકારીઓના અસાધારણ યોગદાનને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર એનાયત કરે છે. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે બપોરે 3 વાગે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા સામે રમશે. અગાઉ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે 89 રનથી હાર્યું હતું. આ દરમિયાન દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યું હતું. ગઈકાલે કોલંબોમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 247 રન બનાવ્યા, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં 159 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે. જયપુરમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી. પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં સર્જાયેલી ભૂસ્ખલન અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-23 માટે માય ભારત રાષ્ટ્રીય સેવા યોજના NSS પુરસ્કારો અર્પણ કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.